समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित અને પંડિત જયચંદજી શાવડાજીના ભાવાર્થ અને એ બધા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ રીતે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સાથે રાજમલજીની ટીકાનો પણ આપણે આધાર લઈ રહ્યા છીએ. સમયસારના સ્વાધ્યાયમાં આપણે બંધ અધિકારમાં ગાથાઓ 237 થી 241 જે 5 ગાથા એક સાથે છે એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથા અને ગાથાનો અર્થ કર્યા છે. આજે હવે આ ગાથા ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાનની જે ટીકા છે એ વહેલા લઈશું, તે પછી ભાવાર્થ અને પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું પ્રવચન. તો અહીંયા ગાથા 237 થી 241 એની ટીકામાં કહે છે કે જેવી રીતે આ જગતમાં ખરેખર કોઈ પુરુષ સ્નેહના, સ્નેહ એટલે જે ચીકણું છે એને અહીંયા સ્નેહ કહ્યું છે. સ્નેહ શબ્દના એવા બે અર્થ થાય છે. સ્નેહ એટલે આપણે પ્રેમ એ અર્થ નથી અહીંયા લેવાનો. અહીંયા સ્નેહ એટલે જે ચિકાશ છે એ અર્થ લીધો છે. એટલે અર્થાંત તેલ આદિ ચીકણા પદાર્થના, સ્નેહના એટલે ચીકણા પદાર્થના મર્દનયુક્ત થયેલો એવો એ પુરુષ સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે, અર્થાંત બહુ રજવાળી છે એવી ભૂમિમાં રહેલો, એક તો પોતે તેલનું મર્દન કર્યું છે શરીર ઉપર અને જ્યાં બહુ ધૂળ છે, રજકણો પડ્યા છે એવી એ જગ્યા છે. વળી પાછો એ શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ, અર્થાંત શસ્ત્રોના અભ્યાસરૂપી ક્રિયા, હાથમાં મગદળ વગેરે લઈને કે તલવાર વગેરે લઈને જે વ્યાયામ કરતો હોય એ, અને અનેક પ્રકારના કર્ણો વડે સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત કરતો. અનેક પ્રકારના કર્ણો એટલે સાધનો, પોતે હાથની ક્રિયા કરી અને શસ્ત્રનો ઉપયોગ કરીને સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત પણ કરી રહ્યો છે. તે ભૂમિની રજથી બંધાય છે. આવો આ પુરુષ એ ભૂમિની રજથી બંધાય છે, લેપાય છે, એટલે કે એને એ માટી ચોંટે છે. તો હવે ત્યાં તમે વિચાર કરો કે તેમાંથી તે પુરુષને આ જે રજકણ ચોંટ્યા, જે ધૂળ ચોંટી, એ બંધનું કારણ શું હોય? તો કહે છે કે પહેલી વાત આપણે જો લઈએ તો એમ લાગે છે કે પ્રથમ સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે એવી ભૂમિ રજબંધનું કારણ નથી. રજબંધનું કારણ એટલે એ ધૂળ છે એ ખરેખર એ ચોંટવાનું કારણ નથી. કારણ કે જો એમ હોય તો જેમણે તેલનું મર્દન નથી કર્યું એવા બીજા કોઈ પુરુષો ત્યાં ભૂમિમાં રહ્યા હોય તેમને પણ એ રજકણ ચોંટવા જોઈએ, પણ એમ બનતું નથી. એટલે એનો અર્થ એ થાય છે કે એ રજકણો છે એટલે કંઈ એ ચોંટી ગયા છે એમ નથી, એ ભૂમિ એનું કારણ નથી. એક વાતને અહીંયા તર્ક દ્વારા સિદ્ધ કરી. આગળ કહે છે કે શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ પણ રજબંધનું કારણ નથી. હાથમાં શસ્ત્રો લઈ અને જે રીતે વ્યાયામ કરી રહ્યો છે એ કારણ પણ નથી. કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ શસ્ત્ર વ્યાયામરૂપી ક્રિયા કરવાથી રજબંધનો, ધૂળ ચોંટવાનો પ્રસંગ આવે, પણ એમ બનતું નથી એટલે એ કારણ નથી. અનેક પ્રકારના કર્ણો પણ રજબંધનું કારણ નથી. હાથ વગેરેથી જે ક્રિયાઓ વગેરે જે કર્ણ થાય છે એ પણ કઈ રજબંધનું કારણ નથી. કારણ કે જો એમ હોય તો જેમણે તેલનું મર્દન કર્યું નથી તેમને પણ અનેક પ્રકારના કર્ણોથી રજબંધનો પ્રસંગ આવે. આગળ કહે છે, સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી. સચિત અથવા અચિત વસ્તુઓનો ઘાત થાય છે માટે કાંઈ એને દૂર ચોટે છે એમ પણ નથી. કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત કરવાથી ધૂળ ચોટવાનો રજબંધનો પ્રસંગ આવે. એટલે સરખામણી અહીંયા કોની સાથે કરી છે કે જેણે તેલ પોતાના શરીર ઉપર ચોપડ્યું નથી, તેલનું મર્દન કર્યું નથી એની સાથે સરખામણી કરી છે. એટલે એવા બીજા પુરુષ કે જેણે તેલનું મર્દન નથી કર્યું બાકી એ પણ શસ્ત્ર દ્વારા વ્યાયામ કરી રહ્યા છે, એ પણ સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત પણ કરી રહ્યા છે, એમને પણ અનેક પ્રકારે કરણ છે, છતાં પણ એમને ધૂળ ચોટતી નથી. જ્યારે આ પુરુષ જે તેલનું મર્દન કરીને આવ્યો છે, તેલ શરીર પર ચોપડીને આવ્યો છે, એને એ ધૂળ ચોટે છે. આ રીતે વાત કરવામાં આવી. માટે ન્યાયના બળથી જ આ ફલિત થયું, સિદ્ધ થયું કે જે તે પુરુષમાં સ્નેહ મર્દન કરણ અર્થાત જે પુરુષમાં જે તેલ આદિનું મર્દન કરવું તે બંધનું કારણ છે. તેલ ચોપડીને આવ્યો છે એ જ એનું કારણ છે. આ બહુ સહેલું દ્રષ્ટાંત આપણને સમજાયું. તેવી રીતે હવે સિદ્ધાંત સમજાવે છે કે તેવી રીતે મિથ્યાદ્રષ્ટિ પોતામાં રાગ આદિ ભાવો કરતો સ્વભાવથી જ જે બહુ કર્મ યોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવા લોકમાં કાય વચન મનનું કર્મ અર્થાંત કાયા વચન અને મનની ક્રિયાઓ કરતો અનેક પ્રકારના કર્ણો વડે સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત કરતો કર્મરૂપી રજથી બંધાય છે. હવે અહીંયા વિચાર કરો કે એને જે કર્મરૂપી રજ ચોટે છે એટલે કે કર્મરૂપી રજથી બંધાય છે તો એમાં એ પુરુષને એ બંધનું કારણ કયું? કર્મરજથી એ બંધાય છે એટલે કે એને કર્મનો બંધ પડે છે. કોને? મિથ્યાદ્રષ્ટિ જે પોતાનામાં રાગાદિક ભાવોમાં રહ્યો છે, સ્વભાવથી જ જે બહુ કર્મ યોગ પુદ્ગળથી ભરેલો છે એવા લોકની અંદર મન વાણી અને કાયાની ક્રિયા કરતો એ અનેક પ્રકારના કર્ણો વડે સચિત અને અચિત વસ્તુઓનો ઘાત કરતો એ કર્મથી બંધાય છે, કર્મરૂપી રજથી બંધાય છે. કારણે રજકણો ક્યાંય બંધાય છે એમ કર્મથી બંધાય છે તો એમાં એ પુરુષને કર્મબંધનું કારણ કયું? તો પહેલાની જેમ જ હવે અહીંયા સિદ્ધાંતમાં પણ એ જ રીતે એક પછી એક વસ્તુ લઈ અને સમજાવવામાં આવે છે. જેમ પેલા પુરુષને માટે એક પછી એક વસ્તુ લઈને સિદ્ધ કર્યું કે ભાઈ તેલ ચોપડીને આવ્યો એ જ એનું કારણ છે જેથી ધૂળ ચોટી, એ જ રીતે હવે અહીંયા આ મિથ્યાદ્રષ્ટિ માટે કર્મબંધનું કારણ શું છે એની અહીંયા ચર્ચા કરી અને સમજાવે છે, તર્ક દ્વારા સમજાવે છે. કહે છે કે પહેલી વાત તો એ છે કે સ્વભાવથી જ જે બહુ કર્મ યોગ્ય પુદ્ગલોથી ભરેલો છે એવો લોક, પેલામાં જે ઉદાહરણ હતું, દ્રષ્ટાંત હતું, ત્યાં ભૂમિ લેવામાં આવી હતી કે એ ભૂમિ કે ભૂમિ કાંઈ એ રજકણ ચોટવાનું કારણ નથી એમ લીધું હતું. એ જ રીતે અહીંયા આ લોક લીધો કે આ લોક છે એ કાંઈ કર્મબંધનું કારણ નથી. સ્વભાવથી જ જે બહુ કર્મ યોગ્ય પુદ્ગળોથી ભરેલો લોક છે તો પુદ્ગળોથી ભરેલો લોક તો છે જ, પણ ત્યાં કંઈ બધાને એમ બંધ પડી જાય છે એમ નથી. એ તર્ક દ્વારા આપણને સમજાવે છે કે એવો લોક એ કાંઈ બંધનું કારણ નથી. કારણ કે જો એમ હોય તો સિદ્ધો કે જેઓ લોકમાં રહેલા છે તેમને પણ બંધનો પ્રસંગ આવે. કેવળ જ્ઞાન પ્રગટ કરીને કેવળી ભગવાન દેહ છોડી અને પછી એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે એ લોકાકાશના અગ્રસ્થાને છે એટલે લોકમાં છે. એ જ રીતે તીર્થંકર ભગવાન પણ એક સમયમાં શરીર છોડી અને પછી સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે એટલે ત્યાં જે સિદ્ધો બિરાજેલા છે એમને પણ જો લોક એ કર્મબંધનું કારણ હોય તો એમને બંધનો પ્રસંગ આવે. એટલે એનો અર્થ એ થયો કે લોક છે એ કાંઈ કર્મબંધનું કારણ નથી. લોક છે અને લોકની અંદર કારમણે રજકણો પણ છે, પૂદગળોથી ભરેલો લોક છે, બહુ કર્મયોગ્ય પૂદગળોથી ભરેલો લોક. જો એમ શબ્દ મૂક્યા છે કર્મયોગ્ય એટલે એ કારમણે રજકણો વિવિધ પ્રકારના 148 પ્રકારની કર્મની પ્રકૃતિને યોગ્ય એ કારમણ રજકણો એ પૂદગળોથી ભરેલો છે પણ એ કાંઈ એનું કારણ નથી, કર્મબંધનું કારણ નથી. જો એ કર્મબંધનું કારણ હોત તો પછી આ સિદ્ધોને પણ કર્મબંધ થવો જોઈતો હતો. એટલે લોક છે એ કર્મબંધનું કારણ નથી. એક વાત સિદ્ધ કરી. હવે બીજી વાત સિદ્ધ કરે છે કે કાય વચન મનનું કર્મ અર્થાત કાય વચન મનની ક્રિયા સ્વરૂપ યોગ. કર્મ એટલે અહીંયા ક્રિયા. કોની ક્રિયા? કાયાની, વચનની અને મનની. કાયાની, વાણીની અને મનની ક્રિયા એ પણ બંધનું કારણ નથી. કારણ કે જો એમ હોત, એવું હોય તો યથાખ્યાત સંયમીઓને પણ કાય વચન મનની ક્રિયા હોવાથી કર્મબંધનો પ્રસંગ આવે. યથાખ્યાત ચારિત્ર જેમને પ્રગટ થયું છે એમને કાંઈ કર્મનો બંધ પડતો નથી. યથાખ્યાત ચારિત્ર કોને પ્રગટ થયું છે? જેમણે બધા કથાઓનો અભાવ કર્યો છે એમને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું છે. તો એમને તો કાંઈ હવે કર્મનો બંધ પડતો નથી. જો કે આપણે 13મા ગુણસ્થાને પણ માનીએ છીએ કે યોગને કારણે એમને કર્મનો બંધ પડે છે. પણ એ કર્મનો બંધ કેવો છે? તો કે એમાં સ્થિતિ બંધ તો છે નહીં, અનુભાગ પણ છે નહીં, કેમ કે કષાયોનો અભાવ છે. એટલે યોગને કારણે તો માત્ર પ્રકૃતિ અને પ્રદેશ બંધ પડે છે. પ્રકૃતિ અને પ્રદેશ બંધ છે અને સ્થિતિ અને અનુભાગ નથી. એવા કર્મબંધને ખરેખર જોવા જઈએ તો કર્મબંધ કહી શકાય નહીં. પણ જ્ઞાનની અપેક્ષાએ જ્યારે વાત ચાલતી હોય ત્યારે આપણે એમ કહીએ કે એ યોગ છે, મન વાણી કાયાનો યોગ છે, કર્મબંધનું કારણ છે. અને તીર્થંકર ભગવાનને કેવળી ભગવાનને પણ એ યોગને કારણે એક સમયનું સાતા વેદનીય કર્મ બંધાય છે, બીજા સમયે ભોગવાઈ જાય છે અને ખરી જાય છે એમ આપણે જાણીએ છીએ. પણ એમાં શું કર્મબંધ કયો થયો? કર્મબંધ તો કાંઈ થયો નહીં. કર્મબંધની અંદર પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ એમ ચાર પ્રકારે બધું હોય તો એ કર્મબંધ કહેવાય. પણ આમાં તો સ્થિતિબંધ અને અનુભાગ તો છે નહીં, માત્ર પ્રકૃતિ અને પ્રદેશબંધ છે. એટલે સ્થિતિ તો કેટલી છે? એક સમય. એક સમય એટલે કેટલો સૂક્ષ્મ ભાગ? અને એક સમયે નો એ બંધ પડે, બીજા સમયે તો ખરી જાય. બીજા સમયે એ હોય નહીં, ભોગવાઈ ગયો એમ. આ સાતાવેદનીયનો બંધ પડે પાછો. એટલે એવા બંધને અહીંયા ગણવામાં નથી આવ્યો. એટલે એ અપેક્ષાથી વાત છે કે યથાખ્યાત ચારિત્ર જેમણે પ્રગટ થયું છે એવા સંયમીને પણ કાયા વચન અને મનની ક્રિયા હોવાથી એ જો યોગ બંધનું કારણ હોય તો એ બંધનો પ્રસંગ આવે. એટલે એમને એ યોગ પણ બંધનું કારણ નથી. મન વાણી અને કાયાનો યોગ ખરેખર કર્મબંધનું કારણ નથી. એના પછી કહે છે કે અનેક પ્રકારના કર્ણો પણ બંધનું કારણ નથી. કારણ કે જો એમ હોય તો કેવળ જ્ઞાનીઓને પણ તે કર્ણોથી બંધનો પ્રસંગ આવે. કર્ણો છે ને, હાથ પગાદી વિહાર પણ થાય છે, એટલે એમને કાંઈ કર્મનો બંધ પડતો નથી. એટલે એનો અર્થ એ થયો કે કર્ણો પણ બંધનું કારણ નથી. એના પછી છે સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી. અહીંયા જરાક ધ્યાન રાખીને સમજવાનું છે કે કઈ રીતે વાત છે. સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી. ઘણાને આ વાત બેસવી અઘરી પડે જેને શાસ્ત્રના અભ્યાસ ન હોય અને જે અપેક્ષાએ જે રીતે વાત કરવામાં આવી હોય એ રીતે ન સમજે અને ઉપર છલ્લું થોડુંક સાંભળીને ચાલ્યા જાય, એ બહાર નીકળી, સભાની બહાર નીકળી અને હંમેશા સમજ્યા વગર ગમે તેમ બોલતા હોય છે. અને આવું જે જૈન દર્શનનું સ્વરૂપ છે કે અનેકાંતે વાત ચાલતી હોય અને ત્યાં બેસીને અભ્યાસ કરવો પડે, અને અભ્યાસ ન કર્યો હોય તો બહાર નીકળીએ તો આપણે સાચું પામવાને બદલે મિથ્યા પામીને આવીએ. પૂરેપૂરો વ્યવસ્થિત બરાબર અભ્યાસ કરવો જોઈએ. કોઈ કામનામાં આટલું વાક્ય સાંભળી અને અત્યારે સ્વાધ્યાયમાંથી નીકળી જાય કે ના જો આ તો શું કહેશે કે સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી. પણ ભાઈ શું વાત ચાલે છે, આગળ ને પાછળની બધી વાતને સાંભળ ને, શું કહેવા માંગે છે એ તો સમજ પ્રભુ. આ અન્ય દર્શનોમાં આ મિથ્યાત્વ કેવી રીતે આવ્યું, આ રીતે આવ્યું કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન વિચરતા હોય અને ત્યાં ભગવાનની વાણી હોય એ વાણીને પૂરી સાંભળે નહીં, સમજે નહીં, અને એકાદ વાક્ય સાંભળી નીકળી જાય અને બહાર જઈ અને પોતે કોઈક ધર્મની સ્થાપના કરી દે. એટલે એકાદ બે વાત સાચી હોય અને બીજું બધું અડધું પડધું ખોટું હોય. કેમ કે અનેકાંતનું સ્વરૂપ જે છે એ અનેકાંત દ્વારા તો એમણે વસ્તુના સ્વરૂપને સમજ્યું, વસ્તુના સ્વરૂપને એ સમજ્યા નથી કે બીજી અપેક્ષા એ શું છે એ તો વાત સમજ્યા નથી, એટલે એમને એ મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. એકાંતે વસ્તુને લઈ લે છે. અહીંયા પણ એ વાત છે. શું કહે છે અહીંયા તો એમ કહે છે કે સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી, કારણ કે જો એમ હોય તો જેઓ સમિતિમાં તત્પર છે, પાંચ સમિતિની વાત કરીએ છીએ ને, પાંચ સમિતિ ત્રણ ગુપ્તી, તો પાંચ સમિતિ ઇરિયા સમિતિ આદિ જે સમિતિ છે એ પાંચ સમિતિમાં તત્પર છે તેમને, અર્થાત જેઓ યત્નપૂર્વક પ્રવર્તે છે એવા મુનિઓ સાધુઓ, સાતમા છઠ્ઠા ગુણસ્થાનની જેમની દશા છે એમને પાંચ સમિતિ બરાબર હોય છે, પાંચ સમિતિમાં એ બરાબર તત્પર છે. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, યશના સમિતિ, આ જે પાંચ સમિતિઓ છે બધી એ સમિતિ પૂર્વક છે, એટલે એ સમિતિમાં બરાબર છે, સમિતિમાં તત્પર છે, યત્નપૂર્વક પ્રવર્તે છે એવા સાધુઓને પણ સચિત તથા અચિત વસ્તુઓના ઘાતથી બંધનો પ્રસંગ આવે. એટલે કહેવાનો અર્થ છે કે દાખલા તરીકે એ મુનિ છે એ વિહાર કરીને જાય છે તો ક્યારેક કોઈક વખત એવા સૂક્ષ્મ દેખાય નહીં એવા શરીરવાળા, શરીર સાથે રહેલા જીવો વિહાર દરમિયાન કચરાઈ પણ જાય, જે નરી આંખથી દેખાતા પણ નથી એવા, તો એ સચિતનો ઘાત થયો એમ કહી શકાય. આ વાયુકાય જીવો છે એ પણ હણાય છે તો એ સચિતનો ઘાત થાય છે એમના દ્વારા પણ, એ જ રીતે અચિત વસ્તુઓનો પણ ઘાત થાય છે. પણ એમને કાંઈ ઘાત કરવો નથી એમને માટે, તો આપણે શું કહીએ છીએ કે એ તો સમિતિ પાંચ સમિતિ સહિત છે, પાંચ સમિતિ પ્રત્યે એમને તો બરાબર સભાનતા વર્તે છે, એમાં ક્યાંય એ અતિચાર આવવા દેતા નથી, ખૂબ યત્નપૂર્વક પ્રવર્તે છે એવા, સમિતિમાં તત્પર છે એવા એ મુનિઓ સાધુઓને પણ આવો સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત તો થઈ જાય છે. અને એમ થાય તો એમને પણ બંધનો પ્રસંગ આવવો જોઈએ, એમને પણ કર્મબંધ થવો જોઈએ, પણ એમ તો થતું નથી, એમ તો થતું નથી. માટે એ સચિત અને અચિત વસ્તુઓનો ઘાત છે તે ન્યાયથી સમજીએ તો બંધનું કારણ નથી. હવે આ બધાનો સરવાળો કરીને હવે સમજાવે છે કે માટે ન્યાય બળથી જ આ ફલિત થયું કે જે ઉપયોગમાં રાગાદિકરણ, અર્થાંત ઉપયોગમાં જે રાગાદિકનું કરવું તે બંધનું કારણ છે. કેમ કે સૌથી પહેલા શરૂઆતમાં જ એ વાત કરી કે મિથ્યાદ્રષ્ટિ છે એ પોતાનામાં રાગાદિક ભાવો કરતો, આ જે અનેક પ્રકારે કર્મ કરે છે, મન વચન કાયાની પ્રવૃત્તિ પણ એને છે, અનેક પ્રકારના કર્મો સહિત એ સચિત અચિત વસ્તુઓનો ઘાત કરે છે, એને કર્મનો બંધ પડે છે. એટલે મિથ્યા દ્રષ્ટિની અહીંયા વાત લીધી હતી અને રાગાદિક ભાવો કરતો એમ વાત લીધી હતી. એટલે આ બધા એક પછી એક કારણને તપાસતા છેવટે એ વાત ફલિત થઈ કે રાગાદિક ભાવે પરિણમન થાય છે એ જ કર્મબંધનું કારણ છે. ઉપયોગ, એનો ઉપયોગ એ રાગાદિક રૂપ થાય છે એ જ બંધનું કારણ છે. ઉપયોગમાં જે રાગાદિકનું કરવું, જ્ઞાન દર્શનનો ઉપયોગ કે દૂર તપ ઢળીને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવા વાળો થવો જોઈતો હતો એમ ન થતા એ રાગાધિક ભાવે થાય છે એ જ કર્મબંધનું કારણ છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે અહીં નિશ્ચયને પ્રધાન કરીને કથન છે. જ્યાં નિર્બાધ હેતુથી સિદ્ધિ થાય તે જ નિશ્ચય છે. નિશ્ચયને પ્રધાન કરીને કથન કરવામાં આવ્યું છે એટલે કે વ્યવહારને ગૌણ કરીને અહીંયા વાત લીધી છે. અને જ્યાં નિર્બાધ હેતુથી કોઈપણ પ્રકારની બાધા વિના સિદ્ધિ થાય એ જ નિશ્ચય છે. નિશ્ચયને સમજાવી દીધો. નિશ્ચય શું છે? કે જેમાં હેતુની સિદ્ધિ થાય એ નિશ્ચય છે. હેતુની સિદ્ધિ ન થાય તો નિશ્ચય નહીં. અને એ પણ હેતુની સિદ્ધિ કેવી? નિર્બાધ, કોઈ પણ પ્રકારે વચમાં વિઘ્ન બાધા આવે નહીં અને એમ હેતુની સિદ્ધિ થાય એ નિશ્ચય છે. અને એવું નિશ્ચયને પ્રધાન કથન અહીંયા કરવામાં આવ્યું છે. આ ભૂમિકા બાંધી હવે કહે છે કે બંધનું કારણ વિચારીએ તો નિર્બાધપણે એ જ સિદ્ધ થયું. કોઈ પણ જાતના એમાં બાધા વિના એ જ નક્કી થયું, એ સિદ્ધ થયું, સાબિત થયું કે મિથ્યાદ્રષ્ટિ પુરુષ જે રાગદેશ મોહભાવોને પોતાના ઉપયોગમાં કરે છે તે રાગાદિક જ બંધનું કારણ છે. તે સિવાય બીજા બહુ કર્મયોગ પૂતગળોથી ભરેલો લોક કે પછી મન વચન કાયાના યોગ અને કર્ણો તથા ચેતન અચેતનનો ઘાત એ બંધના કારણ નથી. જો તેમનાથી બંધ થતો હોય તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને, કેવળ જ્ઞાનીઓને અને સમિતિ રૂપે પ્રવર્તનારા મુનિઓને પણ બંધનો પ્રસંગ આવે, પરંતુ તેમને તો બંધ થતો નથી. તેથી આ હેતુઓમાં, આ કારણોમાં વ્યભિચાર આવ્યો એટલે કે આ બીજા બધા કારણોને બંધનું કારણ માનવામાં આવે તો એમાં વ્યભિચાર થાય છે. એટલે એ બધા કારણો બંધનું કારણ નથી એમ કહેવું છે. માટે બંધનું કારણ શું છે? તો કે બંધનું કારણ રાગાદિક જ છે અને એ નિશ્ચય છે. એ નિશ્ચય છે. બીજી એક અહીંયા સ્પષ્ટતા કરી છે કે અહીં સમિતિ રૂપે પ્રવર્તનારા મુનિઓનું નામ લીધું. સમિતિ રૂપે પ્રવર્તનારા મુનિઓ છે એટલું જ નહીં, પાંચમે ગુણસ્થાને રહેલા દેશવીરતી શ્રાવક છે એ પણ સમિતિ સહિત હોય છે અને અવિરત સમ્યક દ્રષ્ટિ છે એ પણ સમિતિ સહિત હોય છે. પણ માત્ર અહીંયા મુનિઓનું નામ લીધું અને અવિરત અને દેશવિરતનું નામ ન લીધું તેનું કારણ એ છે કે અવિરત તથા દેશવિરતને બાહ્ય સમિતિરૂપ પ્રવૃત્તિ નથી. તેથી ચારિત્ર મોહ સંબંધી રાગથી કિંચિત બંધ થાય છે. એમને બાહ્યમાં હજી સમિતિ જેવી મુનિઓને છે એવી નથી. અંતરંગ શ્રદ્ધા પ્રમાણે તો એમને પણ સમિતિ છે. કોને? ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિ છે એને, પાંચમા ગુણસ્થાને સમ્યક દર્શન સહિત દેશ ચારિત્ર છે એમને. એમને બાહ્ય સમિતિમાં હજી ક્યાંક અતિચાર હોય છે એટલે કહે છે કે એમને બાહ્ય સમિતિરૂપ પ્રવૃત્તિ નથી. તેથી ચારિત્ર મોહ સંબંધી રાગથી કિંચિત ક્યારેક બંધ થાય છે માટે એમને સમિતિ છે. શ્રદ્ધામાં તો સમિતિ છે, છતાં એમનું નામ ન લીધું અને મુનિઓનું નામ લીધું. આ એક સ્પષ્ટતા કરવામાં આવી. એટલે સર્વથા બંધનના અભાવની અપેક્ષામાં એમનું નામ ન લીધું. બાકી અંતરંગની અપેક્ષાએ તો, અંતરંગ દશાનો વિચાર કરીએ તો ચોથા અને પાંચમા ગુણસ્થાનની દશામાં જે છે એમને પણ ખરેખર તો નિર્બંધ જાણવા, એટલે બંધ વિનાના જાણવા, એમને પણ શ્રદ્ધામાં તો સમિતિ પણ છે અને એમને પણ કર્મબંધ નથી, નિર્બંધ જાણવા. આ એક સ્પષ્ટતા કરી. પાંચે ગાથાઓની બરાબર એક સાથે લઈ અને જે રીતે સ્પષ્ટતા કરવામાં આવી, કેમ કે પાંચ ગાથા દ્વારા આખો પ્રસંગ જણાયો છે અને એની સાથે તુલના કરી અને કર્મબંધનું કારણ સમજાવ્યું છે. એટલે પાંચ ગાથા એક સાથે લઈ અને જે વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી અને એના ઉપરથી ભાવાર્થ જે પંડિતજીએ કર્યો એ બહુ સહેલાઈથી સમજાય એવો છે. તે છતાં પ્રયોજનભૂત વાત, તાત્પર્યભૂત વાત આપણે સમજવી જોઈએ અને એ માટે આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સામેનું પ્રવચન લઈએ. પ્રવચન રત્નાકર ભાગ આઠમો. એમાં પાના નંબર 14 ઉપર કહે છે કે પ્રથમ સ્વભાવથી જ જે બહુ રજથી ભરેલી છે એવી ભૂમિ રજબંધનું કારણ નથી, કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું એવા પુરુષો કે જેઓ તે ભૂમિમાં રહેલા હોય તેમને પણ રજબંધનો પ્રસંગ આવ્યા. એટલે આ તો દ્રષ્ટાંતની વાત છે, એટલે એ ભૂમિ એનું કારણ નથી. ભૂમિમાં ઘણી રજ છે છતાં એ જે બીજા પુરુષો તેલ ચોપડ્યા વિનાના હોય એમને કાંઈ રજબંધ થતો નથી, તેથી એ કારણ નથી, એ વાત લીધી છે. ત્યાર પછી એના પછીના ત્રીજા પેરેગ્રાફમાં શસ્ત્રોના વ્યાયામની વાત લીધી છે અને એમાં પણ ગુરુદેવે કહ્યું છે કે એ પણ રજબંધનું કારણ નથી. જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ શસ્ત્ર વ્યાયામ રૂપી ક્રિયાથી રજબંધનો પ્રસંગ આવે, પણ એમ તો બનતું નથી. એટલે આ બધી વાત ફરીથી સમજાવી છે. ત્રીજા કારણને પણ લીધું છે કે જે અનેક પ્રકારના કારણ એ પણ કાંઈ રજબંધનું કારણ નથી. એવી રીતે ચોથું સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી. આ બધું સમજાવી અને પછી 15મા પાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, હજી દ્રષ્ટાંતની જ વાત ચાલે છે હા પ્રભુ, 15મા પાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ આ ન્યાયના બળથી જ સિદ્ધ થયું કે પેલો પુરુષ જેણે તેલનું મર્દન કર્યું હતું, તેલ ચોપડીને એ આવ્યો હતો, એને માટે એ પુરુષમાં જે તેલ આદિનું મર્દન કરવું થયું એ જ ધૂળ ચોંટવાનું કારણ છે, રજબંધનું કારણ છે. અહીં તેલનું એકલું ચોપડવું એમ ન લેતા તેલનું મર્દન કરવું એમ લીધું છે. જો એક વાત અહીંયા આ ગુરુદેવે સમજાવી છે કે ત્યાં એમ લીધું છે કે તેલનું ચોપડવું એમ ન લેતા પણ તેલનું મર્દન કરવું એમ લીધું છે. ચોપડવા માને મર્દનમાં ફેર છે, કેમ કે એમાંથી સિદ્ધાંત બતાવવો છે કે એકલો રાગ બંધનનું કારણ નથી, પણ રાગનું મર્દન, મર્દન અર્થાત ચોળવું એટલે કે એમાં ઉપયોગનું એકત્વ રૂપ થવું એ બંધનું કારણ છે. જો તેલ ચોપડીએ અને તેલનું મર્દન કરીએ, મર્દન કરીએ એટલે વારંવાર એને ઘસીએ છીએ ને એ મર્દન કહેવાય છે. એટલે એ રીતે અહીંયા રાગ એકલો બંધનું કારણ નથી, પણ રાગનું મર્દન અર્થાત રાગનું ઉપયોગ સાથે એકત્વ કરવું એ બંધનું મુખ્ય કારણ છે. જો દ્રષ્ટાંતમાંથી એક શબ્દને પકડી અને ગુરુદેવે કેવી વાત કાઢી છે કે ભાઈ રાગ ઠીક છે, રાગ તો થાય પણ એ કાંઈ એવું કારણ નથી, પણ એની સાથે એકત્વ થાય તો જ પછી એ સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે. એકત્વ, રાગની સાથેનું એકત્વ એ જ કારણ છે. એટલે આપણે શું કહીએ છીએ કે કસાય છે તે સ્થિતિબંધ અને અનુરાગનું અનુબંધનું કારણ છે, સ્થિતિબંધ અને અનુબંધનું કારણ છે. તો એ કસાય કઈ રીતે કસાય, તો કે રાગ સાથેની એકતા એ કસાય છે. અહીંયા રાગ કહેતા એ બધા આવી જાય, ક્રોધ માન માયા લોભ બધું આવી જાય એમ અહીંયા સમજવાનું છે. તો એની સાથેનું એકત્વ, અને એકત્વ ક્યાં, તો કે એનો ઉપયોગ એ રૂપ થઈ જાય છે. હવે ઉપયોગ રાગ સાથે એકત્વ કરે એ વાતને થોડીક સૂક્ષ્મતાથી સમજવાની છે કે રાગનું ઉપયોગ સાથે એકત્વ કરવું, આ શબ્દ જે મૂક્યા છે એનો અર્થ શું. રાગનું ઉપયોગ સાથે એકત્વ કરવું જે બંધનું મુખ્ય કારણ છે. તો પહેલા તો આ વાતને ફરીથી સમજીએ કે રાગનું ઉપયોગ સાથે એકત્વ કરવું એટલે શું. જો જીવનો ઉપયોગ કેવો છે, ઉપયોગ તો એવો છે કે જેનું એ જ્ઞાન કરે છે એ તરફ જાય છે, માત્ર એ નાતા ભાવે રહે છે ઉપયોગમાં, એને જે જણાય છે એ બધાને જ્ઞેય સમજે છે, જ્ઞેય સમજે છે તો એ પરનું જ્ઞાન કરવા વાળો ઉપયોગ છે. ઉપયોગ બહારમાં આવ્યો છે પણ પર પદાર્થોને જ્ઞેય તરીકે જ જાણે છે, માત્ર જ્ઞેય છે, જ્ઞેય છે બસ, બીજું કાંઈ નથી, એવો એક ઉપયોગ છે. તો એવા ઉપયોગથી, એટલે એવી રીતે પરનું જાણપણું કરતા કાંઈ કર્મબંધ થતો નથી. એવી રીતે રાગ આવ્યો છે તો રાગને પોતાથી જુદો માત્ર જાણે છે, એને પણ જ્ઞેય તરીકે જાણે છે, એમ જો ઉપયોગ છે તો એથી કાંઈ એને નુકસાન થતું નથી, એટલે કે એને કર્મનો બંધ પડતો નથી. ઉપયોગ સ્વ પર પ્રકાશક જ્ઞાન છે, ત્યારે ઉપયોગ એ સ્વ અને પર તરફ જાય છે. સ્વ પ્રકાશક જ્ઞાન કહ્યું છે એટલે સ્વનું જ્ઞાન કરે છે, સ્વ તરફ ઉપયોગ રહે છે, અને સ્વ તરફ રહેલા ઉપયોગને બેનશ્રીબેને સૂક્ષ્મ ઉપયોગ કહ્યો છે. એ શુદ્ધ ઉપયોગ છે, એને બેનશ્રીબેને સાદી ભાષામાં એને સૂક્ષ્મ ઉપયોગ કહ્યો છે. આ ઉપયોગ જ્ઞાન દર્શનના આવા ઉપયોગ જ્યારે સ્વને છોડીને પરનું લક્ષ કરે છે અને પર તરફ જાય છે તે વખતે માત્ર એને જાણે છે, એને જ્ઞેય તરીકે જાણે છે, તો એવું પરનું જાણ પણ એ કાંઈ કર્મબંધનું કારણ નથી. ગુરુદેવે આ વાત પ્રવચનમાં ઘણી વાર સ્પષ્ટ કરી છે કે પરને જાણવાથી કાંઈ, પરને જાણવા માત્રથી કાંઈ મિથ્યાદ્રષ્ટિ થવાય કે કર્મનો બંધ પડે એવું નથી. પણ એ ઉપયોગમાં પછી જેને એ જાણે છે એની સાથે એકત્વ કરે છે, મમત્વ કરે છે, એમાં કર્તૃત્વ અને ભોક્તૃત્વ કરે છે, એ કર્મબંધનું કારણ છે. ઉપયોગ માત્ર એને જ્ઞેય તરીકે જાણે ત્યાં તો કોઈ વાંધો નથી, પણ એ ઉપયોગ સાથે એકત્વ કરવું એ બંધનું મુખ્ય કારણ છે. બધું જણાય છે તો જણાય છે, એના તરફ કાંઈ કોઈ ભાવ જ નથી, એ બધું મારાથી જુદું છે અને પોતે એનાથી જુદો છે, એવો સતત ભાવ જ્ઞાનીને તો વર્તે છે, એટલે એમને કર્મ બંધ થતો નથી. એટલે રાગને પણ જ્ઞેય તરીકે જાણવો, ઉપયોગ જ્યાં જશે ત્યાં એનું જ્ઞાન કરશે, એને જ્ઞેય તરીકે જાણશે. ઉપયોગ ત્યાં ગયા વગર જ્ઞેયને કેવી રીતે જાણે? એટલે ઉપયોગ જે તરફ જાય છે એનું એને જ્ઞાન થાય છે, એ જ્ઞેય છે. પણ એમ જ્ઞેય તરીકે એને જાણવું, માત્ર જાણવું, એવો ઉપયોગ છે એ કાંઈ કર્મબંધનું કારણ નથી. પણ એવા ઉપયોગમાં એ રાગ સાથે એકતા કરવી એ કર્મબંધનું કારણ છે. એટલે અહીંયા આ મર્દન શબ્દ લઈ અને ગુરુદેવે ખૂબ સરસ વાત કરી દીધી છે. આગળ કહે છે કે હવે સિદ્ધાંત, એટલે આ તો દ્રષ્ટાંતની વાત ઉપરથી આપણને આ વાત લીધી, પણ હવે મૂળ જે દ્રષ્ટાંત લીધું એના ઉપરથી જે સિદ્ધાંત છે એ વાતને ગુરુદેવ અહીંયા સમજાવે છે કે તેવી રીતે મિથ્યાદ્રષ્ટિ પોતામાં રાગાદિક, એટલે રાગાદિક ભાવો કરતો સ્વભાવથી જ, જે બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો છે, એવા લોકમાં કાય વચન મનનું કર્મ, અર્થાંત કાય વચન મનની ક્રિયા કરતો, અનેક પ્રકારના કર્ણો વડે સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત કરતો, કર્મરૂપી રજથી બંધાય છે, ત્યાં હવે વિચાર કરો કે તેમાંથી તે પુરુષને કર્મબંધનું કારણ કયું છે. આ વાત જે આવી ટીકામાં એને અહીંયા ગુરુદેવ સમજાવતા કહે છે કે જુઓ શું કહ્યું, કે આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ અખંડ એક જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એવો ભગવાન આત્મા છે. પહેલા તો આ વાતને તમે નક્કી કરો કે એવો જ છે અને પછી જ આગળ વાત ચાલે. આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ અખંડ એક જ્ઞાન આનંદ સ્વભાવ છે, તેને નહીં ઓળખતા, તેને નહીં જાણતા, તેનું નહીં લક્ષ્ય કરતા, વર્તમાન અવસ્થામાં જે શુભાશુભ રાગ આદિ થાય છે તેને કે જાણે છે, કઈ રીતે જાણે છે કે પોતે એ રૂપે છે એમ જાણે છે. એટલે વર્તમાન અવસ્થામાં જે શુભાશુભ રાગ આદિ થાય છે તેને પોતાનું સ્વરૂપ માને છે, એવો એ મિથ્યાદ્રષ્ટિ છે. અને એવા મિથ્યાદ્રષ્ટિની વાત કરતા અહીંયા કહ્યું છે કે એવા મિથ્યાદ્રષ્ટિ પર નિમિત્ત આદિ સંયોગ અને સંયોગી ભાવમાં રોકાયેલા હોય છે. રહેવું તો ક્યાં, રહેવું ક્યાં જોઈએ, એને અખંડ એક જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનું તત્વ છે, પોતાનું સત્વ છે, પોતે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે, ત્યાં રહેવાનું હતું, એને ઓળખવાનો હતો, તો એને નહીં ઓળખતા એ વર્તમાન અવસ્થા, આ વર્તમાન પર્યાયમાં જે શુભાશુભ રાગ આદિ થાય છે એને પોતાનું સ્વરૂપ માને છે, એમ એ મિથ્યાદ્રષ્ટિ છે. જે પોતે નથી એને પોતાનું સ્વરૂપ માને છે, એટલે રાગ આદિ રૂપે પોતે છે એ જ પોતાનું સ્વરૂપ છે, પેરું તો ખબર જ નથી એને. પોતે ત્રિકાળ ચૈતન્ય મૂર્તિ શુદ્ધ ભગવાન આત્મા એ તો વાત ખબર જ નથી, પોતે જ્ઞાયક તત્વ છે, પોતે અવિનાશી છે એ તો વાત ખબર જ નથી. એટલે પોતાને કઈ રીતે માને છે, તો કે વર્તમાન પર્યાય જેવડો જેવો માને છે, વર્તમાન પર્યાય જેવડો અને વર્તમાન પર્યાય જેવો, જેવી પર્યાય છે એવો માને છે. એટલે એ રાગાદી રૂપે પોતે પોતાને માને છે, પોતાનું સ્વરૂપ રાગાદી રૂપ જ છે એમ જ માને છે. આવો આ મિથ્યાદ્રષ્ટિ, અહીંયા મિથ્યાદ્રષ્ટિ એવો લીધો છે કે જે શુભાશુભ રાગાદી થાય છે તેને પોતાનું સ્વરૂપ માને છે, તેવો તે મિથ્યાદ્રષ્ટિ એ પર અને નિમિત્ત આદિ સંયોગો અને સંયોગી ભાવમાં રોકાણો છે. વર્તમાનમાં મનુષ્યની પર્યાય છે, સાથે મનુષ્યનું શરીર પણ એવું જ મળ્યું છે, એ બધો સંયોગ છે. અને આ બીજા બધા પદાર્થો પણ પુણ્યબંધના કારણે એને સંયોગમાં મળ્યા છે. આ ઘર, કપડા, કાર, કોમ્પ્યુટર પણ બધું મળ્યું છે, એ બધા સંયોગે મળ્યા છે. એટલે એનું નિમિત્ત પામીને એમાં એ રોકાઈ ગયો છે. એનું નિમિત્ત પામીને એની સાથે જે ચેષ્ટાઓ કરે છે, જે ભાવ કરે છે, એ રીતે એ સંયોગી ભાવમાં રોકાણો છે. આ મારું, આ આનું આમ કરવું, આનું તેમ કરવું, આ બધા જે સંયોગો મળ્યા છે, એ સંયોગો સાથે એ જોડાઈ ગયો છે, એમ એ સંયોગી ભાવમાં રોકાયો છે. આવો આ મિથ્યાદ્રષ્ટિ. પોતાનું સ્વરૂપ શું છે એ ખબર નથી, એવો એ મિથ્યાદ્રષ્ટિ. જો આ વાત અહીંયા મહત્વની છે, એટલા માટે આપણે આ લઈએ છીએ અહીંયા, કે આવું જેને છે એને કર્મનો બંધ થાય છે. કે છે કે ચૈતન્ય સ્વભાવથી જળ દ્રવ્ય તો બાહ્ય જ છે, જુદું છે. ચૈતન્ય સ્વભાવથી આ બધું શરીર વગેરે એ તો જુદું છે, તથા શુભાશુભ રાગના પરિણામ એ પણ ચૈતન્યથી બહાર છે. એટલે ભગવાન આત્માથી જુદા છે, એ ભગવાન આત્મામાં ચૈતન્યમાં તો છે જ નહીં. તે બાહ્ય ભાવોને જે પોતાના જાણે છે, માને છે, તે બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ છે. આ રાગ થયો, આ શુભભાવ આવ્યો, અશુભભાવ આવ્યો, એ પોતાનો છે એમ માનવા વાળો પોતે પોતાના સ્વરૂપને જાણ્યું નથી ને, એટલે એને જે માને છે. ક્યારે એને શુદ્ધભાવ થયો નથી, શુદ્ધભાવને જાણતો નથી, એટલે એને એ વાત બેસતી જ નથી કે એનું પોતાનું સ્વરૂપ આખું જુદું જ છે, એ વાત બેસતી જ નથી. વર્તમાન પર્યાયમાં રહીને, વર્તમાન પર્યાયમાં ઉભો રહીને, મનુષ્ય તરીકે રહીને, રમેશ તરીકે રહીને, એ જે કંઈ વિચારે છે, જે વિકલ્પો કરે છે, એ બધા કેવા છે, એ શુભાશુભ રાગના પરિણામ રૂપ વિકલ્પો સાથે એવા ભાવો પણ છે. અને એવા બાહ્ય ભાવોને એ એમ માને છે કે આ મારા ભાવ છે. એમાં શબ્દોની જરૂર નથી કે મારા ભાવ છે, એવા શબ્દોની જરૂર નથી, પણ એ જ છે એટલે એ પોતે એ રૂપે છે એમ એ પોતાને માને છે. એ પોતાનું કાર્ય છે, પોતે કરી રહ્યો છે, પોતે એમાં પરિણમી રહ્યો છે. બસ પોતાની દુનિયા જ એ છે. પોતે મનુષ્ય થયો છે, પોતે રમેશ થયો છે, તો જે દુનિયા છે, જે વિકલ્પો છે, એ પ્રમાણે જ છે. જે વિકલ્પો છે અને જે ભાવ છે એ પ્રમાણે જ છે. એમાં ક્યાંય પોતે શુદ્ધ ભગવાન નાયક વિકાર એકમાત્ર જ્ઞાન કરવા વાળો છે એવી વાત તો છે જ નહીં. એવો ભાવ તો ક્યારે ઉત્પન્ન થતો જ નથી. એટલે ક્યાં ઉભો છે? પર્યાયમાં ઉભો છે. અને પર્યાયમાં ઉભો છે અને પોતાના મૂળ સ્વરૂપને જાણતો નથી. એવો આ મિથ્યાદ્રષ્ટિ એ બાહ્ય ભાવોને પોતાના જાણે છે, માને છે, એ બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ છે. અને તે કર્મબંધથી બંધાય છે, તે રજથી બંધાય છે. અહીંયા પૂછે છે કે રાગથી સંયુક્ત તે બહુ કર્મ યોગ્ય રજકણોથી ઠસાઠસ ભરેલા લોકમાં મન, વચન, કાયાની ક્રિયા કરતો અને અનેક કર્ણો હસ્ત આદિ વડે સચિત અચિત વસ્તુઓનો ઘાત કરતો કર્મરથથી બંધાય છે, તો ત્યાં તે પુરુષને બંધનું કારણ કયું છે એનો તમે નિર્ણય કરો. ત્યારે કહે છે કે એમાં આ જે બીજી બધી વાત કહી કે આ લોક જેની અંદર કારણ રજકણો પડ્યા છે, એવો આ લોક ઠસોઠસ એવા રજકણોથી ભરેલો, પૂતગળોથી ભરેલો આ લોક, એ કાંઈ કર્મબંધનું કારણ નથી. એ રીતે મન, વચન, કાયાની ક્રિયા એ પણ કંઈ કર્મબંધનું કારણ નથી, કેમ કે એ તો પર વસ્તુ છે. મન, વચન અને કાયા એ ત્રણમાંથી એક પણ વસ્તુ એની સાથે રહેતી નથી, એની સાથે આવતી નથી, એ તો બદલાયા કરે છે. જ્યાં સુધી સંસાર અવસ્થામાં છે ત્યાં સુધી શરીર છે, અને શરીર મનવાળું મળ્યું હોય અથવા મન વિનાનું પણ મળ્યું હોય, વાણી હોય અથવા વાણી ન પણ હોય, એકેન્દ્રિયથી માની અને એકેન્દ્રિયથી શરૂ કરી અને સંઘની પચેન્દ્રિય સુધીમાં એને અનેક પ્રકારે કાયા મળે છે, તો એ કઈ કાયા અને એ કાયા સાથે ક્યારેક વાણી પણ મળી હોય અને સાથે મન પણ મળ્યું હોય, સંઘની પચેન્દ્રી થયો હોય, તો એ મન, વાણી કે કાયા એની ક્રિયાઓ હોય, પણ એ તો જુદું છે, દ્રવ્ય જ જુદું છે. એ એની ક્રિયાઓ એના કારણે થાય, એ દ્રવ્યની ક્રિયાઓ થાય એ વખતે ભગવાન આત્મા ત્યાં સાથે હોય, પણ એથી કરીને એમ નથી કે ભગવાન આત્માની કઈ ક્રિયા થઈ રહી છે. એટલે એનાથી જુદું છે, તો એની ક્રિયા દ્વારા કર્મબંધ થાય કેવી રીતે? જરાક લોજિકથી વિચાર કરીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે નહીં ત્યારે આ ઉદગળ દ્રવ્યના પરિણામો જે થઈ રહ્યા છે એ જીવ દ્વારા કેવી રીતે થાય, એટલે જીવને એવા કર્મનો બંધ કાંઈ મન વચન કાયાની ક્રિયા દ્વારા થતો નથી. જો અહીંયા બંધની વાત કરી છે એટલે ભાવ બંધ લેવાનો છે. અહીંયા ભાવબંધની વાત છે. ભાવબંધ થાય કેવી રીતે? કે ન થાય એ મન વચન કાયાની ક્રિયા દ્વારા ન થાય. અને ત્રીજું કારણ અહીંયા પાછું લીધું છે કે અનેક કર્ણ હસ્ત આદિ એ દ્વારા પણ એને કર્મબંધ થતો નથી. કેમ કે જ્ઞાનીઓને એવા કર્મબંધ થતા નથી, એમને પણ કર્ણ તો છે. અને પછી ચોથી વસ્તુ લીધી કે સચિત અચિત વસ્તુઓનો ઘાત કરતો એ કર્મથી બંધાય છે? ના, એમ પણ નથી. કેમ કે સચિત અને અચિત નો ઘાત તો સાતમા ગુણ સ્થાને, છઠ્ઠા ગુણ સ્થાને જે પ્રત્યુષ્ટ સંવેદન સહિત પોતે રહ્યા છે એવા મુનિઓ એમને પણ થાય છે. એટલે એથી કાંઈ કર્મબંધ થતું નથી. સચિત અચિત વસ્તુઓનો ઘાતથી પણ થતું નથી. એટલે અહીંયા એક જ વસ્તુ બાકી રહી કે મિથ્યાત્વ જે છે, રાગ આદિરૂપ પોતાનો ઉપયોગ થાય છે, ઉપયોગમાં રાગ સાથે એકત્વ થાય છે, એ જ કર્મબંધનું કારણ છે. હવે એ એક પછી એક વસ્તુને અહીંયા સમજાવી છે કે પહેલી વાત તો કે સ્વભાવથી જે બહુ કર્મ યોગ્ય પૂતગળોથી ભરેલો છે એવો લોક બંધનું કારણ નથી. કારણ કે જો એમ હોય તો સિદ્ધો કે જેઓ લોકમાં રહેલા છે તેમને પણ બંધનો પ્રસંગ આવે, પણ એમ નથી. કેમ કે લોકાગ્રહ બિરાજમાન સિદ્ધ ભગવાનને ત્યાં કર્મયોગ્ય પૂતગળો હોવા છતાં ત્યાં પણ કર્મયોગ્ય પૂતગળો પડ્યા છે. સિદ્ધશિલા ઉપર પણ કર્મયોગ પૂતગળો છે, ત્યાં પૂતગળોનો અભાવ નથી કઈ, ત્યાં પણ પૂતગળો છે, છતાં પણ કર્મબંધ એમને પડતો નથી. કર્મબંધ તો એક રાગથી સંયુક્ત પુરુષને જ થાય છે, માટે ઉપયોગમાં રાગનું સંયુક્ત પણ એ જ બંધનું કારણ છે. પણ સ્વભાવથી જ બહુ કર્મયોગ પૂતગળોથી ભરેલો આ લોક છે એ લોક કાંઈ બંધનું કારણ નથી. આગળ સોળમા પાના ઉપર કહે છે કે શુભ ભાવ સારો છે ભલો છે અને અશુભ કે બુરો છે એવા બે ભાગ આપણે પાડીએ છીએ ને, એવા એ બે ભાગ આ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે એની અંદર નથી. શુભ ભાવ ભલો અને અશુભ ભાવ બુરો એવા બે ભાગ શુદ્ધ ચૈતન્યના એકાકાર ચિરાકાર એટલે જ્ઞાન આકાર સ્વભાવમાં નથી. ભગવાન આત્માના સ્વભાવમાં આ કાંઈ શુભ ને અશુભ એવા કાંઈ બે ભાગ નથી. એ શુભ ભાવ સારો અને શુભ ભાવ ખરાબ ને આવું બધું ભગવાન આત્માના સ્વભાવમાં તો નથી. ભગવાન આત્મા તો એને માત્ર જ્ઞેય તરીકે જાણે છે, પણ અજ્ઞાનને લીધે મિથ્યાદ્રષ્ટિએ એવા બે ભાગ પાડી દીધા છે. શું પાડી દીધા છે? કે શુભ ભાવ ભલો છે સારો છે અને અશુભ ભાવ છે તે ખરાબ છે બુરો છે. પણ બંને શુભ કે અશુભ બંને ભાવ બંધનું જ કારણ છે, એ કાંઈ મુક્તિનું કારણ નથી. એટલે એ તો એવા ભાગ પાડી અને અજ્ઞાની વર્તી રહ્યો છે, મિથ્યાદ્રષ્ટિ એમ એ બે ભાગ પાડે છે, એ તો વિષમતા છે અને એ બંધનું કારણ છે. ભગવાન સિદ્ધ તો પૂર્ણ સંભાવે વિતરાગ ભાવે પરિણમ્યા છે, તેથી ત્યાં કર્મયોગ પૂતગળો હોવા છતાં પણ સિદ્ધ ભગવાનને બંધ નથી. માટે કર્મયોગ પૂતગળોથી ભરેલો લોક એ બંધનું કારણ નથી. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, મન વચન કાયાની વાત કરતા કહે છે કે જો મન વચન કાયાની ક્રિયા સ્વરૂપ યોગ એ પણ કાંઈ બંધનું કારણ નથી. જો યોગની ક્રિયા બંધનું કારણ હોય તો યથાખ્યાત સંયમીઓને પણ બંધ થવો જોઈએ. એવા યથાખ્યાત ચારિત્ર સહિત છે એવાઓને પણ બંધ થવો જોઈએ. અકસાઈ વિતરાગી મુનિવરને યોગની ક્રિયા હોય છે. અકસાઈ કસાય વિનાના વિતરાગી મુનિવરને યોગની ક્રિયા હોય છે તો તેને પણ બંધ થવો જોઈએ. 11મે 12મે ગુણસ્થાને શુક્લ ધ્યાનમાં પણ મનનું નિમિત્ત છે, મનની ક્રિયા છે, છતાં ત્યાં કસાય નથી તેથી બંધ થતો નથી. કેમ કે યોગની ક્રિયા બંધનું કારણ નથી. 13મે ગુણસ્થાને કેવળીને પણ વચન યોગ છે, કાય યોગ છે, પરંતુ ત્યાં કસાય નથી તેથી બંધ થતો નથી. આ પ્રમાણે સિદ્ધ થયું કે યોગ તે બંધનું કારણ નથી. અને આપણે હમણાં જ સ્પષ્ટતા કરી એ પ્રમાણે આપણે જે કહીએ છીએ કે યોગ જે છે કર્મબંધનું કારણ છે, તો પણ એ કેવા કર્મબંધનું કારણ છે કે જેમાં એ બંધની અંદર સ્થિતિ બંધ કે અનુભાગ બંધ પડતો નથી, માત્ર પ્રકૃતિ અને પ્રદેશ બંધનું જ એ કારણ છે. યોગ છે એ પ્રદેશ અને પ્રકૃતિ બંધનું કારણ છે, પણ કંઈ સંપૂર્ણ કર્મબંધનું કારણ નથી. સંપૂર્ણ કર્મબંધ એટલે કે જેમાં ચારે ચાર વસ્તુ હોય, પ્રકૃતિ બંધ હોય, પ્રદેશ બંધ હોય, સ્થિતિ બંધ હોય અને અનુભાગો એ તીવ્રતા ને કારણે જે અનુભાગ બંધ છે એ પણ હોય. એટલે એવા ચારે પ્રકારે જો બંધ પડ્યો હોય તો એને ખરેખર કર્મબંધ કહેવામાં આવે છે. પણ આવું તો થતું નથી, કેમ કે કસાય જ નથી, કસાય છે જ નહીં, વિતરાગ દશા છે, તો પછી એમાં એ અનુભાગ અને સ્થિતિ બંધ થતા નથી. તો એ કર્મબંધ થયો એને ખરેખર તો બંધ કહી શકાય પણ નહીં, કેમ કે સ્થિતિ જ નથી, સ્થિતિ નથી. સ્થિતિ નથી એટલે શું? એક જ સમય, એક સમય તો કેટલો સૂક્ષ્મ છે. આગળ ત્રીજી વાત કરે છે અહીંયા કે અનેક પ્રકારના કર્ણો પણ બંધનું કારણ નથી, અને જો એમ હોય તો કેવળ જ્ઞાનીઓને પણ તે કર્ણોથી બંધનો પ્રસંગ આવે. ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહ્યું, કે જો કર્ણો બંધનું કારણ હોય તો પૂર્ણ વિતરાગપણે પરિણમેલા કેવળી અરિહંતોને પણ બંધ થવો જોઈએ, કેમ કે તેમને કર્ણો નામ ઇન્દ્રિયો તો છે પણ એમ બનતું નથી. તેથી સિદ્ધ થયું કે અનેક પ્રકારના કર્ણો બંધનું કારણ નથી. મિથ્યા દ્રષ્ટિને બંધ છે, કેમ કે રાગથી સંયુક્તપણું જ બંધનું કારણ છે. અને ચોથું, સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત પણ બંધનું કારણ નથી, કારણ કે જો એમ હોય તો જેઓ સમિતિમાં તત્પર છે તેમને, અર્થાંત જેઓ યત્નપૂર્વક પ્રવર્તે છે એવા સાધુઓને પણ સચિત તથા અચિત વસ્તુઓના ઘાતથી બંધનો પ્રસંગ આવે. જો સચિત તથા અચિત વસ્તુઓના ઘાતથી બંધ થતો હોય તો ઈર્યા સમિતિપૂર્વક પ્રમાદ રહિત યત્નાચાર વડે વિચરતા મુનિવરોને પણ બંધ થવો જોઈએ, કેમ કે તેમને પણ સમિતિપૂર્વક વિચરતા શરીરના નિમિત્તથી સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત થાય છે, પરંતુ તે મુનિવરોને બંધ થતો નથી. તેથી સિદ્ધ થયું કે સચિત તથા અચિત વસ્તુઓનો ઘાત બંધનું કારણ નથી. હવે આ બધાનો સરવાળો કરી અને સિદ્ધાંત રજૂ કર્યો છે. અહીંયા કહે છે કે માટે ન્યાય બળથી જ આ ફલિત થયું કે જે ઉપયોગમાં રાગ આદિકરણ, અર્થાંત ઉપયોગમાં જે રાગ આદિકનું કરવું તે બંધનું કારણ છે. અહીંયા પારા નંબર 17 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ વિસ્તાર કરીને સમજાવે છે કે ભગવાન આત્મા સચિદાનંદ સ્વરૂપ પ્રભુ સદા ચૈતન્ય ઉપયોગ સ્વરૂપ છે. આત્મા કેવો છે? ચૈતન્ય ઉપયોગ સ્વરૂપ છે. એનો ઉપયોગ બીજે હોય જ નહીં એવો ભગવાન આત્મા છે. ત્રિકાળ નાયક નાયક કહેતા હતા. અહીંયા બીજી વાત લીધી, ઉપયોગની વાત લેવી છે, કેમ કે ઉપયોગમાં રાગનું એકત્વપણું છે એ વિપરીત દશા છે. જ્યારે ભગવાન આત્માના તો ઉપયોગમાં શું છે? ઉપયોગમાં ચૈતન્યપણું છે, એ પોતે પોતાના ચૈતન્ય સ્વભાવ તરફ એ રહ્યો છે. એટલે એનો ઉપયોગ તો ચૈતન્ય સ્વભાવ તરફ છે, ત્યાં ઢળેલો છે. ભગવાન આત્મા સચિદાનંદ સ્વરૂપ પ્રભુ સદા ચૈતન્ય ઉપયોગ સ્વરૂપ છે. ચૈતન્ય ઉપયોગ સ્વરૂપ છે, રાગ ઉપયોગ સ્વરૂપ નથી, એ ચૈતન્ય ઉપયોગ સ્વરૂપ છે. તેનો પરિણામન રૂપ ઉપયોગ જે જ્ઞાન, તેમાં રાગની એકતા કરવી તે બંધનું કારણ છે. ઉપયોગ એનો કેવો છે? ઉપયોગ શુદ્ધ છે, એનો ઉપયોગ શુદ્ધ જ હોય, એના સ્થાને એ ઉપયોગમાં રાગની એકતા થાય તો પછી બંધ પડે, બીજું શું થાય? એ વાત અહીંયા કહી છે કે તેનો ઉપયોગ, એ પરિણમન રૂપ ઉપયોગ જે બહારમાં ફરે છે એ પરપદાર્થો તરફ ઉપયોગ જાય છે, એટલે માત્ર એનું જ્ઞાન કરે છે તો કંઈ વાંધો નથી, પરંતુ એમાં એ રાગની એકતા થાય છે એટલે બંધ પડે છે. માત્ર પરપદાર્થોને જ્ઞેય તરીકે જાણી લે એથી કાંઈ એને બંધ પડે છે એમ નથી, પણ એની સાથે જોડાઈ જાય છે. એમાં શું છે? એમાં ઇષ્ટપણું અને અનિષ્ટપણું એ સ્થાપે છે. એમાં એને રંજિતપણું છે, એમાં રંજિત થાય છે, ક્યાંક એને આનંદ થાય છે અને ક્યાંક એના તરફ એને દ્વેષ થાય છે, એમ એ રાગની એકતા, એ બંધનું કારણ છે. ઉપયોગ ત્યાં ગયો અને ઉપયોગ ગયો ને માત્ર એને જ્ઞેય તરીકે જાણ્યું તો એથી કાંઈ બંધ પડતો નથી. પણ અહીંયા તો કહે છે કે તેનો પરિણમન રૂપ ઉપયોગ જે જ્ઞાન, જ્ઞાનના ઉપયોગ એટલે અહીંયા જ્ઞાન કહ્યું, તેમાં રાગની એકતા કરવી તે બંધનું કારણ છે એમ કહે છે. રાગ હોય નથી વાત એમ નહીં, રાગ હોય પણ એ બંધનું મુખ્ય કારણ નથી. રાગ હો પણ રાગ એ બંધનું મુખ્ય કારણ નથી, પરંતુ રાગમાં એકતા બુદ્ધિ હોય તે બંધનું કારણ છે. રાગને પોતે એનાથી અલિપ્ત રહીને જાણે તો બંધનું કારણ નથી, પણ રાગમાં એકતા બુદ્ધિ હોય તે બંધનું કારણ છે. જેટલું એકત્વ છે એટલો વિશેષ બંધ છે, જેટલું વધુ એકત્વ છે એટલો વધુ બંધ પડે છે. રાગ તરફ ઉદાસીનતા છે, રાગને જાણે છે અને એના તરફ ઉદાસીનતા છે, રાગ ઝેર જેવો લાગે છે તો એ કાંઈ બંધનું કારણ થતું નથી. છતાંય ઉપયોગ તો એ રાગને જાણવા વાળો થયો છે, પણ એ રાગમાં એને ક્યાંય એકતા બુદ્ધિ નથી એટલે એને બંધ પડતો નથી. રાગ હો પણ એ બંધનું મુખ્ય કારણ નથી, પરંતુ રાગમાં એકતા બુદ્ધિ હોય તે બંધનું કારણ છે. અહીંયા દર્શન શુદ્ધિથી એકદમ વાત ઉપાડી છે. દર્શન શુદ્ધિથી વાત ઉપાડી છે એટલે શું કે દર્શન એટલે શ્રદ્ધા અહીંયા લેવાનું છે કે શ્રદ્ધામાં એને શુદ્ધિ, દર્શન શુદ્ધિ, શ્રદ્ધા સમ્યક થવી, શ્રદ્ધા એની સમ્યક હોવી, શ્રદ્ધા સમ્યક હોય એની એ વાત લીધી છે, દર્શન શુદ્ધિની વાત લીધી છે. એટલે શ્રદ્ધા કેવી હોય, રાગ દેખાય ભલે દેખાય, રાગને એ જાણે પણ એમાં એકતા બુદ્ધિ ન હોય. શ્રદ્ધામાં શું હોય કે એ રાગ મારો નથી, રાગ સાથે મારે કોઈ સંબંધ નથી એમ એની શ્રદ્ધા હોય, એવી સમ્યક શ્રદ્ધા હોય, એવી સાચી શ્રદ્ધા હોય, એવી દર્શન શુદ્ધિ. રાગ છે તો છે રાગ, ભલે છે રાગ હોય પણ એ અને હું જુદા એવી શ્રદ્ધા, એ સાચી શ્રદ્ધા, એવી દર્શન શુદ્ધિ. એટલે કહે છે ગુરુદેવ કે અહીંયા દર્શન શુદ્ધિથી એકદમ વાત ઉપાડી છે. મિથ્યા દ્રષ્ટિને રાગમાં એકતા બુદ્ધિ છે તે જ બંધનું કારણ છે એમ અહીંયા સિદ્ધ કરવું છે ને. એટલે સમ્યક દ્રષ્ટિને જે અલ્પ રાગ છે અને તેનાથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી સિવાયનો જે અલ્પબંધ છે, મિથ્યા દ્રષ્ટિને અનંતાનુબંધી કસાય તો ગયો છે, મિથ્યાત્વ ગયું છે, સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય ગયા છે એટલે સમ્યક દ્રષ્ટિને જે અલ્પ રાગ છે એ મિથ્યાત્વ અને અનંતાનુબંધી સિવાયનો છે એટલે એવો અલ્પબંધ પણ એને છે, તેને અહીંયા ગૌણ ગણી અને બંધનું કારણ કહેવામાં આવ્યું નથી એટલે એ બંધની વાત નથી. સમકીતીને સમ્યક દ્રષ્ટિ છે એને મિથ્યાત્વ નથી અને અનંતાનુબંધી કસાયનો અભાવ થયો છે એટલે એને જે રાગ છે એ રાગને કારણે એને અલ્પબંધ પણ છે, પણ એને અહીંયા ગૌણ કરી અને એને બંધનું કારણ ન કહેતા એને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. સંકિતીને અસ્થિરતાના રાગને કારણે જે અલ્પબંધ છે, અસ્થિરતા એટલે પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી થતી, પુરુષાર્થમાં થોડીક નબળાઈ થાય છે, પરનું લક્ષ થાય છે એટલે એ અસ્થિરતા. અસ્થિરતાનો અર્થ શું કરવાનો છે, અસ્થિરતા ક્યાં અસ્થિરતા, અસ્થિરતા તો ચારિત્રનો દોષ છે અને ચારિત્રના દોષને કારણે અનંત ભવ થાય એમ બને નહીં. ચારિત્ર ના દોષને કારણે એને મિથ્યાત્વ નથી, અનંતાનુબંધી નથી, ત્યારે કાંઈ અનંત ભવ થાય એવું બને નહીં. એટલે એ અસ્થિરતા જે છે એ તો ચારિત્રનો દોષ છે અને એને તો એ દૂર કરી લેશે, કેમ કે એ તો સમકીતી છે, મિથ્યાત્વ ગયું છે, અનંતાનુબંધી કસાય પણ ગયો છે, ત્યારે એને ક્યારેક કિંચિત કે અસ્થિરતાનો રાગ હોય અને એને કારણે અલ્પબંધ પણ છે તો એને અહીંયા મુખ્ય ન ગણતા મિથ્યા દ્રષ્ટિની વાત લીધી છે કે મિથ્યા દ્રષ્ટિને જે રાગ છે એ રાગની એકતા બુદ્ધિથી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ થાય છે એ મુખ્યપણે બંધ છે. પેલાને તો ગૌણ કરી અને ગણવામાં નથી આવ્યો, એને જે અલ્પબંધ થાય છે એને ગૌણ કરીને એને અહીંયા ગણતરીમાં લીધો નથી. અહીંયા વાત કોની ચાલે છે કે જે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ થાય છે તે જ મુખ્યપણે બંધ છે એ વાત ચાલે છે. અને એ વાત અહીંયા સિદ્ધ કરવી છે કે એ મિથ્યાત્વને કારણે રાગની એકતાને કારણે એવો બંધ થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુખાંત.